வேலுக்குமார் வந்ததுமா வினாடி ஹாயக்க காலே அத்தேனும்
கரோ மூலாசனே மந்திரித்துமனே விபக்ஷய ஹட்டியட்ட திதாஸ் விஸ்ஸ வெனக்கொட்ட ஐஎம்எஃப் எக்கட்ட ஆண்டுவட்ட யந்தக்கிவா ஆண்டுவ ஐஎம்எஃப் எக்கட்ட யன்னே நேக்கிவா நவதத் விபக்ஷய ஹட்டியட்ட கிவா ஐஎம்எஃப் எக்கட்ட யந்தக்கியலா ஆண்டுவ ஐஎம்எஃப் எக்கட்ட யன்னேம நேக்கிவா தென் அத மே ஐஎம்எஃப் எக்காரா அது ஐஎம்எஃப் எக்கட்ட கீழ ஐஎம்எஃப் ஆரா அப்பிட்டு லபில தீன மே மூல்ய ஆதார சமக மூல்ய ஸ்தாவரத்தைய கொடநகா கனிமட்ட அவஸ்தாவக் அப்பிட்டு லபில தீனோ தென் நிர்மாணேகரண்ட அதனவா விபக்ஷய மேகட விருத்தாய் கேல விபக்ஷய மேகட விருத்தவ கட்டியத்து கரணுவா கேல அது தேசபாலன மத்தையக் அதிகரண்ட அதனவா விபக்ஷயட விருத்தவெண்ட மே ஐஎம்எஃப் எக்கட்ட யனவா பிலிபந்தவ ஐஎம்எஃப் எக்கட்ட கியக்க பிலிபந்தவ ஏ மார்கேன் மே மூல்ய தத்துவ கொடகன்னட கரண கட்டயுத்து பிலிபந்தவ அபிட விருத்த வெண்ணட அவசியதாவையக் நே கீனக பேதிலிவ கியண்டோனி ஏ வகேம அபி கியன்னட்டோனே தென் அத வெனகொட்ட மே ஐஎம்எஃப் எக்க அரா நத்தங் ஐஎம்எஃப் எக்க பாவிச்சி கரகன மே ரட்ட துல கரண ஆண்டுவ கரண சியலோம தேவால் லொலட்ட அபிட்ட சாயோகிய எக்கங்கதாவே தெண்டுப இஸ்ராட தான் ஐஎம்எஃப் எக தால ஏ மதே மத தமங்கே ஏ அவசியதாவையான் கரகனீமட்ட உற்சாக கரீம பிலிபந்தவ அபி விரோதைய திகின் திகட்டம அபி விரோதாத்திய பெண்ணனோ ஏ வகேம ரட்ட பங்குலோத்பாவையட்ட பத்துனானவை பங்குலோத்கரா ரட்ட பங்குலோத்கரா ஏ பங்குலத் கரப்புல ஏங் தென் மே ஆண்டுவ பாடமாக கிணகத்தது ஏமனத்தங் மே பங்குலத் கரப்பேக்கிங் மே ரட்டே ராஜ்ய நிலதாரி தேசபாலக்ஷியோ ஏ வகேம அனிக்குத் பார்ச்சவையான் பாடமாக கிணகத்தது கேன பிரஸ்னைய அப்பி நகண்டட்டு வேணும் ஏம கியன்னே அத வினகொட்ட தூஷணைய பிலிபந்தவ கட்டேத்து கரண ஆகாரே கன பலனகொட்ட பசுகிய காலையே அதி கரப்பு வஞ்சாவ பிலிபந்தவ மே ஆண்டுவ கட்டேத்து கரண விதிய அபி பலனகொட்ட மே பங்குலோத்பாவேன் பாடமாக்கிக்கன கத்தது கேன பிரஸ்னைய அபிட நே கியன உத்தரே அபிட பேதிலியோம அபிட லபிடும் மே ஐஎம்எஃப் எக்க அரா அபிட மே ரட்ட கொடதாகண்ட புலுவந்த மே ஐஎம்எஃப் எக்க அரா அபிட இதிரி கமனா தீனவாத கியன எக அபிட பேதிலியோம தீந்து வென்னே பசுகிய காலையே மே திப்ப மே வஞ்சாவ தூசனைய உறக்கம ஏ சியலுதே அபி நதர கரகன்னட்ட கிரியாமார்க்கயக் கதாகண்டோனி இவகே நாஸ்திய நதர கரகன்னட்ட கிரியாமார்க்கயக் கரகண்டோனி முகத உனே ரட்ட பங்குலோத்பாவேட்ட பத்கரப்பு இந்த அத வினகொட்ட 2021-22 வினகொட்ட ரட்டையே தரித்திரதாவைய திகுணியகட பவட பத்துனா திகுணியகட பத்துனா சாமானிய ஜனதாவ சாமானியங் திப்ப ஏ தரித்திரதாவே இட்டப்போ பவுல் சங்கியாவ திகுணியட்ட பத்துனா லோக பேங்க் வார்த்தா ஒலிங் பேதிலியும சதான் வேணும் அப்படின்னா ஏர்பன் ஏரியா உள்ள பாய்தசம திககட திப்பக பாலவாய் தசம எக்கட தரித்திரதாவே வடிவுனா ஏ வகேம அப்படி கத்தாம ரூரல் ஏரியா உள்ள கிராமிய பிரதேச உள்ள தாஸ்துனாய் தசம அட்டட திப்பக விசையாய தக்வா வடிவுனா ஏ விதரானவே எஸ்டேட்ஸ் செக்டேக்கே அப்படி கத்தாம வத்து ஏ சேஸ்தரையே சியட தியக்க தரித்திரதாவே திப்பக சியட பணஸ்துன தக்வா வடிவுனா எதகொட்ட மேகே பிரதான மே கட்ட கடா வெட்டிலா மே கரப்புதே பிரதான வசியம் ஏ பிரதான வசியம் பிரதான கொட்டச பலப்பேம அத்தி உனே மே இன்ன துப்பத்ம கமே இன்ன நகரே இன்ன வத்தே இன்ன ஏ துப்பத்ம கொட்டசமா ஏ படே பார வதுனே தான் அது ரஜைய ஐஎம்எஃப் எக்க அராத் மே கொந்தேசியோல அப்பிட தீனவா எம்கி சமாஜ ஆரக்ஷண தீமனாவாக் மே ஜனதாவ பேரகன்னட லபாதிய யுத்து கேனுக ஏ சந்தா பவுல் லக்ஸ விசகம் அமைத்தனவா பிரமாணேக்கட ஆதார லபாதீமே கட்டயுத்தக்கரகனையானவா இந்த ராஜ்ய முதல் அமதித்துமா இன்னவா எதகொட்ட ஏ ஆதார லபாதீமேதி அப்பிட பேதிலுவ பேனவா சீயட பணத்தை
வினாடி கால කාලයක් තියෙනවා.
153ක දරිද්‍රතාවයක් තියෙනවා මේ ප්ලාන්ටේෂන් සෙක්ටර් එකේ ස්ටේට් වල. වතු කම්කරු ඒ ශේත්‍රයේ අපි ගත්තාම 153ක දරිද්‍රතාවයක් තියෙනවා. එතකොට මේ ආධාර ලබා දීමේදී මේ කරුණ එකතු කිරීමේදී අපි ඒ ප්‍රදේශවල ගත්තාම ඒ වතු ප්‍රදේශයට 150කට වැඩි පවුල් වලට මේ ආධාර ලබා දිය යුතුයි. ඒකයි මේ ස්ටැටිස්ටික් එකේ තියෙන්නේ. ඒ වුණාට දැන් වර්තමානයේ රාජ්‍ය නිලධාරිලාරා, සංවර්ධන නිලධාරිලාරා, සමෘද්ධි නිලධාරිලාරා මේ වතු කර ඒ රැස් කරලා තියෙන ඒ තොරතුරු දියා අපි ඒ තොරතුරු බලනකොට ඒ තොරතුරු එම් පිසිම්ම කනපිටට අරවලා තමයි තියෙන්නේ ගරු මුදල් රාජ්‍ය මුදල් ඇමතුමනි. එඳා
ඇමතුමා
රාජ්‍යතුමනි, අපි මේ තොරතුරු රැස් කිරීම වතු නැත්නම් ගම කියලා කිසිදු වෙනසක් නැහැ. වතු වලටත් ඒ සමාන අයිතියම දෙනවා. ඒ වගේ මේ ප්‍රසිද්ධියට පත් කරන සුදුසු ඕනම කෙනෙකුට ඒකට විරුද්ධව පැමිණිලි කරන්න පුළුවන් නුසුදුසෙක් ඉන්නවා නම් සුදුසුකම් ලැබුණ නැත්නම් ඔහුට අභියාචනා කරන්න පුළුවන්. ඒ නිසා මේක ඉතාම විවෘතභාවයෙන් අපි කරන්නේ විනෝදභාවයෙන්. වතුවල සියලුම සහෝදරවරුන්ටත් මේකේ අයිතිවාසිකම සමවම ලැබෙනවා. මේ සමාජ සුභසාධන වැඩපිළිවෙලේ.
ස්තුති
ඇමතුමා. ඒ වගේම රටට
ඔබතුමාගේ කාලය අවසානයි. උත්තර දෙනකොට
උත්තර දෙන්න විනාඩි දෙකක් ගත්තා. මට විනාඩි දෙකක් ලබා දෙන්න.
නෑ 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 ඔබතුමාගේ වෙලාව මම ඔබතුමාට
අවසන් කරන්න.
ඔබතුමා බලන්න පුළුවන් බලන්න මේ
විනාඩි දෙකක් ලබා දෙන්න මට.
එහෙනම් විපක්ෂින් අපි
විනාඩි දෙකක් ලබා දෙන්න. ගරු ඒ සමාජ ආරක්ෂණ ඒ ආධාර ලබා දීමේදී ගරු මුදල් රාජ්‍ය මුදල් ඇමතුමා ඒ ලබා දීම
පිළිබඳව
තෝරා ගැනීමේදී යම්කිසි කොන්දේසියක් එහෙම නැත්නම් යම්කිසි ක්‍රයිටීරියා එකක් තියෙයි. ඒ පිළිබඳව රටට දැනුවත් කරනවා නම් දැන් ලෝක බැංකුවෙත් කියලා තියෙනවා අපි මේ ආධාර ලබා දෙන පවුල් අරියාකාරව තෝරගෙන නැහැ කියන පසුගිය කාලේ. මේක නෙවෙයි පසුගිය කාලේ වෙලා තියෙනවා කියලා. එතකොට ඒ
මන්ත්‍රීමා අවසන් කරන කාලය
අවසානයි. ඉතාමත් ජනතාවට ඉතාමත් තමන්ගේ ඒ අවශ්‍යතාවයන් ඉටු කර ගැනීමට අපිට සහභාගි වීමේ අවස්ථාව වැඩිපුර තියෙනවා. ඒ පිළිබඳව පැහැදිලි විස්තරයක් ඔබතුමාලා ලබා දෙනවා නම් හොඳයි කියන එක මම යෝජනා කරමින් අවසන් කරනවා. ස්තුතියි.
මිලඟට ගරු සොමිත් උඩුකුමර මන්තුමා විනාඩි 9ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි, අද ජනාධිපතිතුමා විසින් ඉදිරිපත් කරපු IMF යෝජනා සම්බන්ධයෙන් විවාදයේදී අදහස් දක්වන්න අවස්ථාව ලබා ගැනීම සම්බන්ධයෙන් ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින්, විශේෂයෙන්ම අද දවසේ අපි දැක්කා අන්ද්‍ර කුමාර දිසානායක ජනතා විමුක්ති පෙරේ නායකයා දීර්ඝ ආර්ථික විග්‍රහයක් කරා මේ පාර්ලිමේන්තුවේදී. එතුම අවසානට කිව්වේ මේ IMF යෝජනා account balance එකක් පමණයි කියලා. රට හදන වැඩපිළිවෙලක් නැහැ කිව්වා. එතුමා අවසානට කිව්වා ජනාධිපතිතුමා උමතු වෙලා කියලා. හැමදාම අන්ද්‍ර කුමාර දිසානායක හිතුවේ මේ රටේ ආර්ථික ප්‍රශ්න ගොඩ ගැහිලා සමාජීය ප්‍රශ්න ගොඩ ගැහුණාම එතුමට අවශ්‍ය සුපුරුදු ප්‍රචණ්ඩත්වය මේ රටේ ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙයි කියලා. රාජ්‍ය ආයතනවල වෘත්තීය සමිති හදාගෙන විරෝධතා පවත්වමින් ඒ වගේම රටේ ඇතිවුණු ආර්ථික හා සමාජ පීඩනය පාවිච්චි කරමින් ගෙවල් ගිනි තබමින් මිනිස්සු මරමින් රාජ්‍ය දේපල විනාශ කරමින් එතුමට බලය ලබා ගන්න පුළුවන් වෙයි කියලා හිතුවේ. අද එතුමගේ සිහින ජනාධිපතිකම නැතිවිගෙනනවා. ඒ නිසා රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාට එතුමා කිව්වා උමතු වෙලා කියලා. මේ අය මැරිලා ඉපදිලා වගේ. මීට අවුරුද්දකට කලින් මේ රටේ ඇති වුණු තත්ත්වය අපට අමතක කරන්න බෑ. මිනිස්සු තෙල් පෝලිං වල, ගෑස් පෝලිං වල බඩු මිලි ඉහළ ගිහිල්ලා ප්‍රශ්න ගන්නකොට මුහුණ දීලා තියෙද්දි ඒ අවස්ථාවේ හැමදාම ප්‍රජාතන්ත්‍රවාදී විරෝධීව වැඩ කරන මිනිමරු ත්‍රස්තවාදී ජනතා විමුක්ති පෙරමුණ මේ රටේ කරපු විනාශය ඒ අවස්ථාවේ තමයි රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා මේ රට බාරගෙන මේ ආණ්ඩුවට නායකත්වය දීගෙන මේ IMF වැඩසටහනට ගියේ. මේ විවාදය දකින හැම අවස්ථාවකම අපි ඇහුණා IMF යන්න පරක් වුණා කියලා විපක්ෂය කියනවා. සජිත් ප්‍රේමදාස මහත්තයා කට්ටිය කියනවා. අනිත් නායකිනුත් කිව්වා. අපි තරුණ අලුත් මන්ත්‍රීවරු හැටියට අපරාද ප්‍රශ්නයක් තියෙනයි පරක් වුණේ කියලා IMF යන්න. හැබැයි අපි දැක්කා බැසිල් රාජපක්ෂ මුදල් අමාත්‍යතුමා IMF සමග සාකච්ඡා ආරම්භ කළා. ඒ වෙලාවේ අද විපක්ෂයට ගිහින් අපි ආණ්ඩුවේ දේශපාලන ස්ථාරත්වය කඩපු අය කැබිනට්ට ගිහිල්ලා IMF විරුද්ධ වුණා. වාසුදේව නානායකාර හිටපු අමාත්‍යතුමා කැබිනට් එකේ තදින්ම විරුද්ධ වුණා IMF යනවට. ඊට පස්සේ එහා පැත්තට ගිහිල්ලා හෙලිකොප්ටරයක් හදාගත්තා. හෙලිකොප්ටරේ කඩාවැටුණා වැටුණා උඩ නග්ගන් රද්දෙම තටු ගැලවුණා. මෛත්‍රීපාල සිසේන ජනාධිපතිතුමා පාස්කු ප්‍රහාරේ චූදිතයෙක් වුණාම එළියට විසිකලා ගියා. තට්ටක් කැඩුණා. දැන් පහුගිය ටිකෙත් මේ පාර්ලිමේන්තුවේ විවාදවලදී දැක්කේ අපි ගිනිගත් නැවක් ගැන. විශාල කතා බහක් ඇතුව නැව ගැන. මං ඒ කට්ටියට කියනවා හෙලිකොප්ටරය අයින් කරලා නැවක් පක්ෂ ලකුණට දාගත්තා නම් හොඳයි. නිකක් නැවක් නෙමෙයි ගිනිගත් නැවක්. එයයි තමයි එදා ඒ වැඩසටහන කඩාහප්පල් කරේ. ඒ වගේම දැන් අන්ද්‍ර කුමාර දිසානායක හිටපු කෘෂිකාර්ය අමාත්‍යතුමා විශාල ආර්ථික විග්‍රහයක් කරා. ඒ විග්‍රහය මං හිතන්නේ මේ පාර්ලිමේන්තුවේ හිටපු ආර්ථික විශේෂඥයෙක්ට තේරුම් නැතුව ඇති. එතකොට මොනවද කිව්වේ කියලා? බුලත් කඩයක්වත් කරපු නැති මේ රටට මහා විනාශයක් කරමු කළ යුතු වැඩසටහනක් ඉදිරිපත් කරන්නේත් නැහැ. හැම දෙයකටම විරුද්ධ වෙනවා. දැන් අද ප්‍රකාශයෙන් කිව්වා වක්‍රානුකූලව කිව්වා බැංකු පද්ධතිය කඩාම වැටෙනවා කියලා. ගලු මුරාසනට මන්ත්‍රීතුමනි මේ කරන්න හදන්නේ 88-89 කරා වගේ, 71 කරා වගේ, 22 කරා වගේ ඒ වැඩපිළිවෙල කරලා බලය ලබා ගන්න බැරි වෙච්චාම දැන් බැංකු පද්ධතිය කඩා වැටෙන විදිහට ප්‍රකාශ කරලා ගනුදෙනුකරුව නොමග යවලා ආයිත් ආර්ථිකය වටන විදිහේ ප්‍රකාශ කරන්නේ මේ පාර්ලිමේන්තු වරප්‍රසාද වලට යට වෙලා. ඒ නිසා විශේෂයෙන්ම අපි ජනාධිපතිතුමාට මතක් කරනවා මේ පාර්ලිමේන්තුවේ මේ ප්‍රකාශ කරත් මේවා එළිය මෙවැනි ප්‍රකාශ කරන්න දෙන්න හොඳ නැහැ. ඒවට වහාම කටයුතු කරන්න ඕනේ. මේ බැංකු පද්ධතිය කඩා වටන විදිය ප්‍රකාශ තමයි එතුම කරේ. ගිය අවුරුදේ 9 වැනිදා වෙද්දි මේ කාල සීමාව වෙද්දි මේ රට ලේ විලබ්බවට තල්ලු කරමින් සිටියේ. අපේ මන්ත්‍රීවරු 74 ගෙවල් ටික ගිනි තිබ්බා. රාජ්‍ය දේපල විනාශ කරා. ව්‍යාපාරික දේපල විනාශ කෙරුවා. කරු මූලාසනාඩු මන්ත්‍රීතුමනි අපි ගම්මල ඉපදිලා බොහොම නියතමානීව මිනිස්සුත් එක්ක කටයුතු කරලා අහිංසක දෙමාපියෝට පිසිද්දෙන අධ්‍යාපනය ලැබලා මහා ජනතාවේ ඡන්දයෙන් පාර්ලිමේන්තුවට අය ඇවිල්ලා අවුරුදු දෙකක් යද්දි අපි මිනිස්සු වෙනුවෙන් පුළුවන් වැඩ කොටස කරන් දේශපාලන කටයුතු කරද්දි අපේ ගෙවල් ගිනිවත් කරන්න අවශ්‍ය නායකත්වය දුන්නේ. අපේ දරුවන්ට අපේ ගෙවල් ගිනි තියලා පොත් ටික ඒ දරුවන්ගේ පොත් ටික දරුවන්ගේ පාසල් උපකරණ ටික ගිනි ගන්නවා ලයිව් බලන්න සිද්ධ වුණා. ඒ දරුව තුන්දෙනාට මගේ තමන් නිදාගන්න තැන පොට් ටික සෙල්ලම් බඩු ටික මුළු ගෙදරම ගිනි ගන්නව S2 බලන්න උනා සජීවීව. එහෙම කරන්න පුළුවන් වෙන්නේ තිරසනුන්ට තස්තවාදීන්ට මිසක්කන් මිනිස්සුන්ට නෙමෙයි. එවැනි දේවල් තමයි එදා කෙරුවේ. දැමුත් මේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට දැන් කියන උමතු වෙලාලු යකෝ එතුමා මේ රට තිබුණු තත්ත්වයෙන් ගොඩට අරන් ඇවිල්ලා දැන් ගෑස් මිල අඩු වෙලා අනිකුත් පාරිභෝගික ද්‍රව්‍ය වල මිල අඩු වෙලා රුපියල ශක්තිමත් වෙලා දවසින් දවස මේ තියෙන තැන ඉස්සරහට එනවා. එදා ඇතුණේ ඇක්සිඩන්ට් එකක් වගේ. මේ තත්ත්වය රට ඇතුණේ ඇක්සිඩන්ට් එකක් වුණාම රෝගියාව රෝහලට අරන් ගියපහම තියටරයට දාපම මුලින්ම කරන්න ඕනේ ඒ ඇක්සිඩන්ට් ලක්වුණු රෝගියාගේ ලේ අනේක නතර කරන එක. රනිල් වික්‍රමසිංහ මැතිතුමත් දැන් රෝගියාගේ ලේ අනේක නතර කරලා ඔපරේෂන් එක කරලා ඒ රෝගියාගේ ජීවිතය ආරක්ෂා කරන්න හදනවා වගේ තමයි මේ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න හදන්නේ. ඒ නිසා එතුමා අර වාසුදේව නායකකාර මහත්තයලා එපා කිව්වා කියලා ඒවට අටවුනේ නැහැ අපේ හිටපු නායකයා වගේ. හැබැයි රනිල් වික්‍රමසිංහ මැතිතුමා කවුරු හිටියත් ගියත් ඒ අවශ්‍ය නියම තීන්දුව తీර අරන් රට ඉස්සර කරන් යනවා. ඒ නිසා ගරු මූලාසනට මන්ත්‍රීතුමනි, දැන් මේ වැඩපිළිවෙලත් කඩාකප්පල් කරන්න තමයි හදන්නේ ජනතා විමුක්ති පෙරමුණ සහ මේ සමග ජන බලවේගයේ සමහර කොටස්. මේ කට්ටිය කුණුගොඩේ ඉන්න පණුව වගේ. කුණුගොඩ සුද්ධිවට කැමති නැහැ, පණුවත් කැමති කුණුගොඩේම ඉන්න. ඒ වගේ තමයි ජනතා විමුක්ති පෙරමුණත් මේ සමග ජන බලවේගයේ අයත්. ඒ නිසා විශේෂයෙන් අපි ඉල්ලා හිටනවා ජනාධිපතිතුමාගෙන් මේ IMF වැඩසටහන ක්‍රියාත්මක කරන අවුරුදු 4 කාල සීමාව තුළ මේ රට ඉස්සරහට යන්න අවශ්‍ය වැඩපිළිවෙළ සකස් කරද්දී කිසිම විරෝධතාවයකට ඉඩ දෙන්න එපා, වැඩ වැරදිවලට ඉඩ දෙන්න එපා. මේවට අවශ්‍ය නීතියක් හදන්න. ඔබතුමාට මිනිස්සු බනින්නේ නැහැ, මිනිස්සු හොඳ කියන ඔබතුමාට. විදුලි බල අමාත්‍යාංශයේ නිවැරදි තීන්දුව తీරන ගත්තාම රටේ මිනිස්සු ඇමතිවරයාට හොඳ කිව්වා. ඒ වගේ මේ රටේ වැඩපිළිවෙල ඉස්සරහට ක්‍රියාත්මක කරද්දී ඒ වැඩපිළිවෙල කකුලෙන් අදුන අයට විරුද්ධව කටයුතු කරන්න අවශ්‍යයි. ඒ නිසා රාජ්‍ය ආයතන සියල්ලම මේ IMS වැඩසටහනත් සමග ඉදිරි වසර 4 කාල සීමාවකවත් අපි උද්ඝෝෂණයට ඉඩ නොදී, වැඩ වර්ජනයට ඉඩ නොදී මේ වැඩපිළිවෙල සියලු දෙනාගේම සහයෝගය ගන්න ඕනේ. එහෙම මේ රටේ ජනතාව අද එතනට කැමැත්ත ප්‍රකාශ කරලා තියෙනවා.
ඔබතුමාගේ විනාඩික කාලය
තුනදා ඔබතුමා එවැනි නීතියක් හදන්න, ජනමත විචාරණයක් හරි ගේන්න. ඒකට ජනතාව අත් දෙක මුස්සලා අවශ්‍ය සහයෝගය ලබා දෙයි මේ වැඩසටහන ක්‍රියාත්මක කරන්න. දැන් හැමෝම කිව්වා 16 වතාවක් IMF වලට ගියා කියලා. මේ 17 වෙනි වතාව කිව්වා. හැබැයි 16 වතාවෙම අපි IMF අතරම ගතාරලා ගිහිලා තියෙනවා. අද හරියට නිවැරදි ගයිඩ්ලයින් එකක් එක්ක මේ වැඩසටහන ලබලා ක්‍රියාත්මක කරන්න අවශ්‍යයි. නැත්නම් හැමදාම මේ රට මේ තියෙන තැනින් ඉස්සරලා යන්න අපිට හම්බෙන්නේ නැහැ. ඒ නිසා ගරු මුලාසන අරුණ මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම අනුර කුමාර දිසානායකට මතක් කරන්න කැමැති, අද රනිල් වික්‍රමසිංහ මැතිතුමා උමතු වෙලා නැහැ. උමතු වෙලා වැඩ කරේ මේ රටේ මහා විනාශයක් කරේ ජනතා විමුක්ති පෙරමුණ තමයි කියන එක මතක් කරමින් මේ අවස්ථාව ලබා දුන්න ඔබට ස්තුතිය ප්‍රකාශ කරමි. මාජස්වාස්ස
ස්තුති මිලකට කරු වසන්ත යාප
හෙලිකොප්ටර් නැව මම දන්නේ නැහැ. හැබැයි ආණ්ඩුවක් සමහර කට්ටිය නම් නැව ගිලනොත් බෑන්චුන් වගේ.
ඊළඟට වසන්ත යාපා බණ්ඩාරතුමා විනාඩි 5 කාලය.
ගරු සභාපතිතුමනි, අපි දන්නවා මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ මේ එකඟතා කොන්දේසි මාලාව ඉදිරිපත් කරන පාර්ලිමේන්තුවට සභාගත කරන අවස්ථාවේ අපි කියන්නට අවශ්‍යයි ආර්ථික මූල්‍ය අංක ගණිත මායාවක මේ පාර්ලිමේන්තුවත් ඒ වගේම මේ රටේ මහජනතාවත් පෙළීමට මේ ව්‍යාධියක සැඟවීමට රජය ගන්න උත්සාහය රටේ මහජනතාවට එළිදරව් කිරීම අපේ වගකීම වෙනවා කියලා මම විශ්වාස කරන්නේ. ඇත්තටම මේ ජනාධිපති රනිල් වික්‍රමසිංහ මැතිතුමා ඉදිරිපත් කරා 2015 එතුමා ප්‍රතිපත්ති ප්‍රකාශනය. ඒ කියන්නේ එතුමා අගරු අග්‍රාමාත්‍යතුමා වශයෙන් වගේම ජාතික ප්‍රතිපත්තිය ආර්ථික කටයුතු අමාත්‍යතුමා වශයෙන් තමයි එවකට කටයුතු කළේ. එතුමා එවකට ප්‍රකාශ කරන්නට යෙදුණා මේ රට 2025 පොහොසත් රටක් බවට පරිවර්තනය කරනවා කියලා. මම හැන්සඩ් වර්තාවක් ඉදිරිපත් කරනවා මේ පාර්ලිමේන්තුවට සභාගත කරනවා. මේ ප්‍රකාශය එතුමා ඉදිරිපත් කරමින් මේකත් මම සභාගත කරනවා 2025 මේ රට පොහොසත් රටක් බවට පරිවර්තනය කරනවා කියන එක එතුමා 2015 ඒ පැවති ආණ්ඩුවේදී ප්‍රකාශයට පත් කරන්න ලැබුණා. එතකොට අපි බලාපොරොත්තුෙන් හිටියා 2025 වෙනකොට සාමාන්‍ය විදිහට දියුණු රටක් මනින්නේ $12,000ක ආදායමක් ඒකපුජ්‍යල ආදායම වශයෙන් ලබනවා නම්. එතකොට අපි දැක්කා 2015 5%ට තිබ්බ ආර්ථික වර්ධන වේගය 2019 වෙනකොට ක්‍රමානුකූලව මේක අඩු වෙලා 2.3ක ආර්ථික වර්ධන වේගයක් බවට පරිවර්තනය වුණා. එතකොට මේ ආර්ථික වර්ධනය අතින් ගත්තෙන් පස්සේ ලෝකේ දියුණු රටක් බවට 2025 රට පරිවර්තනය කරනවා කියපු ඒ තර්කය සහ මතය මිත්‍යාවක් බව අපට කල්යාමේදී හොඳටම තේරුම් ගියා. එතුමා අද ප්‍රකාශ කරනවා මේ රට මේ ජාත්‍යන්තර මුල්‍ය ආරම මුදලේ මේ තිබෙන කොන්දේසග තත්ත්වයක් සෙසු රටේ පවතින තත්ත්වයක් සියල්ල එකට කැටි කොටගෙන මේ රට දියුණු රටක් බවට පරිවර්තනය කරනවා 1948 දී කියලා එතුමා කියන්නේ. ඒකට කලින් කිව්වේ අවුරුදු 10කින් දියුණු රටක් බවට පත් කරනවා කියලා. අපි හිතුව අපේ ජීව කාලය තුල අපිට ඒක පුළුවන් වෙයි කියලා දැක බලා ගන්න. කොහොම නමුත් දැන් කියනවා අවුරුදු 25ක් යනකොට මේ රට දියුණු රටක් බවට පරිවර්තනය කරනවා කියලා. මම කියන්නේ ගරු සභාපතිතුමනි අපි දන්නවා මේ 2048 දියුණු රටක් බවට පරිවර්තනය කරන්න මේ ජාත්‍යන්තර මුල්‍ය අරමුදලේ මේ තිබෙන කොන්දේසග තත්ත්වය තුළ ජාත්‍යන්තරව මේ තත්ත්වයට ගේනවා නම් අර කියන ඩොලර් 1.12 කියන සීමාවට ගෙනෙන්න පුළුවන් නම් මම කියනවා 2028 වෙනකොට මේ රටේ ආර්ථික වර්ධන වේගේ පටන් ගන්න ඕන 10%-12% අතර ප්‍රමාණයකින්. ඔබ දන්නවා 2028 වෙනකොට අපේ රටේ දළදේශීය නිෂ්පාදනය ඩොලර් බිලියන 89 මට්ටමකට එනවා. මේ පවතින පුරෝකථනය කරලා තියෙන 3%-3% ආර්ථික වර්ධනයත් එක්ක අර ගිය 2021 8% ඍණ වර්ධනයක් 2022 ඍණ 3% වර්ධනයක් මේක 2028 දී තමයි 3%-3% මට්ටමට එනවා කියලා කියන්නේ. එතකොට ගරු සභාපතිතුමනි දැන් තියෙන ඔය කියන 89ක ඩොලර් බිලියන 89ක දළදේශීය නිෂ්පාදනය 2018 ඒක ඒ කියන
වර්තමාන විනාඩියේ කාලයක් තියෙනවා.
ඒ නිසා ගරු සභාපතිතුමනි අපි මේ 2028 ඉඳලා ඩොලර් බිලියන 89 ඩොලර් බිලියන 305 දක්වා ඉහළ දාන්න ඕනේ. එතෙන්ද ගත්තොත් පමණයි අපට 2048 දී රට ආර්ථික වශයෙන් දියුණු රටක් බවට පරිවර්තනය කරන්න පුළුවන්නේ. ඒ නිසා සභාපතිතුමනි 2028 ඉඳලා නොනවත්වා වසරින් වසර 10%-12% අඛණ්ඩ වාර්ෂික ආර්ථික වර්ධන වේගයක් තබන්න පුළුවන්කමක් තිබෙනවා නම් අපි සන්තෝෂ වෙනවා. අපි දන්නවා ලෝකේ වැඩිම ආර්ථික වර්ධන වේගයක් තියෙන චීනයවත් 10%-12% ආර්ථික වර්ධනයක් ලැබලා නැහැ. මේ තියෙන කෙට්ටු කරන නැත්නම් මේ කියන ඉතාම කුඩා කරන ආර්ථික වර්ධන ක්‍රියාවලියක් හමුවේ මේක වයි මටවත් ගන්න පුළුවන් තත්ත්වයක් නෙවෙයි. මෙරට ජනතාව මුලා කරන්න වැඩි බන කියන්න එපා කියන ගයි අපි ආණ්ඩුවෙන් කියන්න ඉල්ලන්නේ. ඒ නිසා මේ තියෙන ආර්ථික වර්ධන වේගය කොහොමද සභාපතිතුමනි ගේන්නේ? මේ රටේ බදු බර දළදේශීය නිෂ්පාදන අනුපාතිකව 15%-15% ගෙනියනවා කියලා කියනවා. දළදේශීය නිෂ්පාදන අනුපාතිකව 15%-15% බදු බර ඉහළ යනකොට අපේ රටේ කුඩා හා මධ්‍ය පරිමාණ කර්මාන්තකරුවා ඔහුව තවදුරටත් කඩාගෙන වැටෙන තත්ත්වයට එනවා. රටේ නිෂ්පාදන
වෙලාව අවසන්යි.
මේ විදිහට සංකෝචන වෙනකොට මේ කියන 2048 වෙනකොට රට ආර්ථික වශයෙන් සමෘද්ධිමත් රටක් වෙනවා කියන එක අර කලින් කිව්ව මායාව, මිත්‍යාව, බොරුව වගේම ගල්පෙන බොරුවක් බවයි අපි කියන්නේ. ඒ නිසා මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල් යෑම පිළිබඳව
මන්තුම අවසන් කරන්න
මේ තිබෙන කොන්දේසහගත ඉටු කරගන්න බැරි මිත්‍යාව පරාජය කරන්න මේ ඡන්දයේදී විරුද්ධව ඡන්ද දෙනවා කියන එක ප්‍රකාශ කරනවා සභාපතිතුමනි.
මීළඟට ගරු ඩග්ලස් දේවානන්ද මහත්මයා ඔබතුමාට මිනිත්තු 12ක කාලයක් 12 minutes.
සභාවලක තලමදාංගින්ද ගෞරව උරුපිනර අවර්களே இன்றைய தினம் சர்வதேச நாணய நிதியத்தின் ஒப்பந்தம் மீதான விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களை முன்வைப்பதற்கு வாய்ப்பினை வழங்கியமை தொடர்பில் முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். ஏற்கனவே சர்வதேச நாணய நிதியத்திடம் செல்ல வேண்டும் என்றவர்களும் போகக்கூடாது என்றவர்களும் இப்போது அதற்கு மாறான கருத்துக்களை கூறுகின்ற அளவுக்கு இன்று சர்வதேச நாணய நிதியம் தொடர்பிலான விவகாரம் வெவ்வேறு திசைகளில் விமர்சிக்கப்பட்டு வருகின்றது. ஒரு சாரார் அன்றும் இன்றும் சர்வதேச நாணய நிதியத்திடம் செல்லக்கூடாது என்ற நிலப்பாட்டிலேயே இருந்து கொண்டிருக்கின்றனர். ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்கள் அண்மையில் நாடாளுமன்றத்தில் ஆற்றிய உரையின் போது சர்வதேச நாணய நிதியத்துடனூடான ஒப்பந்தம் தொடர்பில் நாடாளுமன்றத்தில் உள்ள அனைத்து மக்கள் பிரதிநிதிகளிடமும் ஒத்துழைப்பினை கோரியிருந்தார். இந்த நாடு மோம் கொடுக்கின்ற பொருளாதார நெருக்கடி நிலைமையிலிருந்து சர்வதேச நாணய நிதியத்தை நாடாமல் வேற என்ன செய்ய முடியும் என்பது தொடர்பில் சிந்தித்து பார்க்க வேண்டும். சர்வதேச நாணய நிதியத்திடம் செல்லாமல் எங்களது பொருளாதார நெருக்கடியை நாங்களே தீர்த்து கொள்ள முடியுமானால் அது சிறந்த வழியாகும் என்பதில் எவ்வித ஐயமும் இல்லை. என்றாலும் எமது நாட்டிலே நடந்து முடிந்த யுத்தம், கோவிட் 19 கொரோனா, கடந்த காலங்களில் முறையான நிதி பொருளாதார முகாமைத்துவமின்மை போன்ற பல்வேறு காரணங்களால் நாடு இன்று பாரிய பொருளாதார நெருக்கடிக்கு முகங்கொடுத்துக் கொண்டிருக்கின்றது. உண்மையில் பிரச்சனையானது முக்கியமாக அந்நிய செலவாணி நெருக்கடி நிலைமையினால் உருவானது. பணத்தை அச்சிட்டு தேர்தலை நடத்துமாறு சிலர் கூறியதை போல் மத்திய வங்கியினால் பணத்தை அச்சிட்டு இப்பிரச்சனையை தீர்க்க இயலாது. நாங்கள் பெற்றுக் கொண்டுள்ள வெளிநாட்டு கடன்களை அந்நிய செலவாளியினாலே செலுத்த வேண்டும். மேலும் எரிபொருள், எரிவாயு, ஏனைய அந்நிய அத்தியாவசிய பொருட்கள் போன்றவற்றின் இறக்குமதிக்கும் அந்நிய செலவாணியே தேவை. எனவே 17வது முறையும் சர்வதேச நாணய நிதியத்திடம் செல்ல வேண்டிய நிலை எமக்கு ஏற்பட்டுள்ளது என்பதே உண்மை நிலையாகும். இந்த நாட்டின் வெளிநாட்டு கடன்களை செலுத்துவதற்கு போதுமான அந்நிய செலவாணி கையிருப்பில் இல்லாத காரணத்தினால் கடந்த வருடம் ஏப்ரல் 11 வெளிநாட்டு கடன்களை செலுத்துவது தற்காலிகமாக இடைநிறுத்தப்பட்டிருந்தமையையும் யாவரும் அறிவீர்கள். வெளிநாட்டு கடன்களை செலுத்துவது குறித்து மறுசீரமைப்பு முறைமையை தொடர்பில் வெளிநாட்டு கடன் வழங்குநர்களுடன் அரசாங்கம் பேச்சுவார்த்தைகளை நடத்தவுள்ளதாகவும் இதன்போது உள்நாட்டு கடன்களை செலுத்துவது தொடர்பிலும் அரசாங்கம் முடிவெடுக்கும் என ஜனாதிபதி அவர்கள் கடந்த 26 நாடாளுமன்றத்தில் கூறியிருந்தார். சர்வதேச நாணய நிதியத்தின் கடன் ஊடாக நாட்டுக்கு 3 பில்லியன் அமெரிக்க டாலர்கள் கிடைக்கும். அதில் 333 மில்லியன் அமெரிக்க டாலர்கள் தற்போது கிடைத்துள்ளன. 4 வருடங்கள் நீடித்து செல்கின்ற ஒரு வேலை திட்டமாகவே இத்திட்டம் முன்னெடுக்கப்படுகின்றது. எனவே இந்த கடன் தொகை என்பது ஓர் ஆரம்பம் மட்டுமே என்பதை நான் ஏற்கனவே இந்த சபையில் தெரிவித்திருந்தேன். எமது நாடு பாரிய பொருளாதார நெருக்கடிக்கு முகம் கொடுத்திருந்த காலகட்டத்தில் இந்தியாவின் உதவி எம்மால் மறக்க முடியாததாகும். அந்த வகையில் சர்வதேச நாணய நிதியத்தின் மூலம் வழங்கப்பட்ட முதல் கட்ட கடன் தொகையான 333 மில்லியன் அமெரிக்க டாலரில் 121 மில்லியன் அமெரிக்க டாலர் இந்தியாவின் கடன் உதவி திட்டத்தின் கீழ் மீளச் செலுத்தப்பட்டுள்ளது. ஏனைய தொகை அரச ஊழியர்களின் ஊதியத்திற்கெனவும் பயன்படுத்தப்பட்டுள்ளது. இதுவரையில் சர்வதேச நாணய நிதியம் வழங்கி வந்த கடன் தொகையினை அரசாங்கம் பயன்படுத்த இயலாது. அது நேரடியாக மத்திய வங்கிக்கு வழங்கப்பட்டு அந்நிய செலவாணி பலப்படுத்தப்படும். ஆனால் இம்முறை திரைசேரியின் துணைச் செயலாளரின் வங்கி கணக்கிற்கு இடப்பட்டுள்ளது. அதன் காரணமாக அரச ஊழியர்களின் ஊதியத்திற்கென எடுக்க முடிந்துள்ளது. சர்வதேச நாணய நிதியத்தின் கடன் திட்டமானது சர்வதேச நாடுகளில் இலங்கை தொடர்பில் ஒரு நம்பிக்கையையும் ஏற்படுத்தியிருக்கின்றது. மேலும் கடன் தொகைகளை நாம் பல வெளிநாட்டு நிறுவனங்களிடம் இருந்து பெறக்கூடிய வாய்ப்பும் ஏற்பட்டுள்ளது. குறிப்பாக மூலதன சந்தைகளில் போட்டி ரீதியிலான வட்டி வீதங்களில் கடன்களை பெற இயலும். இக்கடன் திட்டம் 4 வருட காலத்திற்கான திட்டம் என்பதால் 4 வருட காலத்திற்குள் எமது பொருளாதாரத்தினை மீள வலுப்படுத்திக் கொள்ள வேண்டும். வெளிநாட்டு உள்நாட்டு கடன்களை மீள செலுத்துவதும் மறுசீரமைப்பின் ஊடாக அவற்றிற்கான வழிவகைகளை காண வேண்டும். எமது வளங்களை பயன்படுத்தி தேசிய உற்பத்தியினை உச்சபட்சம் மேம்படுத்த வேண்டும். தேசிய உற்பத்தியின் வளர்ச்சியின்றே மீள நாம் பொருளாதார வீழ்ச்சி நிலைமைக்கு தள்ளப்படலாம். உற்பத்தி துறை முயற்சியில் வெளிநாட்டு முதலீட்டாளர்களை ஈடுபடுத்த வேண்டும். அதற்கென அரசாங்கம் முழு முயற்சியையும் முன்னெடுத்து வருகின்றது. கடல் தொழில் அமைச்சு என்ற வகையில் தேசிய உற்பத்திகளை மேலும் மேலும் வளர்த்தெடுப்பதற்கான அனைத்து முயற்சிகளையும் நாம் மேற்கொண்டு வருகின்றோம். வெளிநாட்டு முதலீடுகளையும் மேற்கொள்ளக்கூடிய அனைத்து நாடுகளிடமிருந்தும் பெறுகின்ற முயற்சியிலும் நாம் ஈடுபட்டு வருகின்றோம். நாட்டின் அனைத்து மாகாணங்களிலும் பாரிய நடுத்தர சிறிய குளங்களிலும் பருவகால நீர்நிலைகளிலும் நன்னீர் வேளாண்மை மேம்படுத்தி வருகின்றோம். அதனை மேலும் பரவலாக்குவதற்கென மீனின கருத்தரிப்பு நிலையங்களை மேலும் அதிகரிப்பதற்கும் தற்போதுள்ள மீனின கருத்தரிப்பு நிலையங்களில் உட்கட்டமைப்பு வசதிகளை மேம்படுத்துவதற்கும் நடவடிக்கை எடுத்துள்ளோம். அலங்கார மீன் வளர்ப்பு தொடர்பில் எமது அவதானம் அதிக அளவில் செலுத்தப்பட்டுள்ளதால் தற்போது அத்துறையும் முன்னரை விட வளர்ச்சி பெற்று வருகின்றது. தேசிய டின்மீன் உற்பத்தியும் தற்போது அதிகரிக்கப்பட்டுள்ளது. அதன் சந்த வாய்ப்பும் குறித்தும் விரிவான நடவடிக்கைகள் எடுக்கப்பட்டுள்ளது. கடற்தொழில் உற்பத்தியானது தற்போது விரிவாக மேற்கொள்ளப்பட்டு வந்தாலும் எரிபொருள் விலை ஒரு பிரச்சனையாக இருக்கின்றது. தினமும் 5000 முதல் கொண்டு 20000 ரூபாய் வரையிலான எரிபொருளுக்கான செலவுகளை செய்ய வேண்டியுள்ளது. இந்த வகையில் அதற்கான லாபம் ஈட்டுவது என்பது சிரமமானதாகவும் அதே நேரத்தில் தொழிலிலும் ஈடுபடாமல் இருக்கின்றது. அந்த வகையில் இதற்கென கூடிய விரைவில், அதாவது 100 ரூபாய் முதல் 800 ரூபாய் வரையில் ஒரு தடவை தொழிலுக்கு சென்று பெறத்தக்க வகையில் செலவாகக்கூடிய பேட்டரி மின்கலம் மோட்டார்கள் மூலமான இயந்திரங்களை அறிமுகம் செய்ய உள்ளோம். நட்டம் ஈட்டுகின்ற நிறுவனங்களை அதன் ஊழியர்களை அப்புறப்படுத்தாமல் தனியார் துறையின் முதலீட்டுகளுடன் தனியார் ஊழியர்கள் இணைந்த ஒரு கூட்டு தொழில் முயற்சியாக மாற்றி வருகின்றோம். இதேபோன்று அனைத்து துறைகளும் சேர்ந்த வளர்ச்சி நிலை ஏற்படுகின்ற பொழுது எமது உற்பத்தி துறையானது ஒரு பலமான நிலைமைக்கு வரும் என்ற நம்பிக்கை இருக்கின்றது. எமது அமைச்சு தனித்து இத்தகைய முயற்சிகளை மேற்கொண்டு வந்தாலும் சில இடங்களில் கூட்டு முயற்சிகளிலும் தேவைப்படுகின்றன. அது தொடர்பில் கலந்துரையாடி வருகின்றோம். அதுவும் கைகூடுமெனில் மேலும் பெருமளவில் இத்துறையில் வளர்ச்சி பெறும். வடக்கு மாகாணத்திலே எமது அமைச்சினால் ஆரம்பிக்கப்பட்டுள்ள கடலட்டை பண்ணைகள், ரால் பண்ணைகள், நண்டு பண்ணைகள், கடல்பாசி பண்ணைகள் சிறப்பான முறையில் செயல்பட்டு வருகின்றன. எமது மக்கள் பலர் அதன் மூலம் கணிசமான வாழ்வாதாரத்தையும் பெற்று வருகின்றனர். மேலும் அவற்றை நாங்கள் விஸ்தரிக்கவும் உள்ளோம். இத்துறையின் வளர்ச்சி இத்துறைகள் சார்ந்த மக்களின் பொருளாதார மேம்பாடு கண்டு பொறுக்க இயலாத சில தமிழ் அரசியல்வாதிகள் சிலர் பொய்யான கட்டுக்கதைகளை கட்டவிழ்த்து விடுகின்றனர். வடக்கிலே காணிகளை சீனாவுக்கு விற்க போவதாகவும் அண்மையில் ஒருவர் கூறியிருந்தார். இவர்தான் சீனாவுடன் சேர்ந்த காணிகளில் நார்த் சிட்டி கட்டப் போகின்றாரோ தெரியாது. அதுபோல இன்னொருவர் இந்திய தமிழ்நாட்டு ஈழத்து கடல் தொழிலாளர்களை மோத விடுகின்றேன் என்றெல்லாம் சொல்லி கூறிக்கொண்டிருக்கின்றார்கள். அதைவிட குறுநர் படகுக்காரரிடம் காசுகளை வாங்கி கொண்டு தொழிலுக்கு அனுமதிக்கப்படுகின்றார்கள் என்று சொல்லுகின்றார்கள். இந்திய படகுகளுக்கு லைசன்ஸ் கொடுக்கப்பட்டுள்ளது என்றெல்லாம் கூறுகின்றார்கள். சீன நிறுவனங்களுக்கு கடலட்டை பண்ணைகள் கொடுக்கப்பட்டுள்ளது என்றெல்லாம் பொய்யான வதந்திகளை கட்டவிழ்த்து விடுகின்றார்கள். அதாவது இவ்வாறான சிறுநீகளுக்கும் சாணிகளுக்கும் சுமிகளுக்கும் சாலிகளுக்கும் எமது மக்கள் அவருடைய கருத்துக்களுக்கு இடம் கொடுக்க மாட்டார்கள் என்று நம்பி இந்த வாய்ப்புக்கு மீண்டும் நன்றி கூறி அமர்கின்றேன். நன்றி, வணக்கம்.
ஸ்தூதி. இலங்கட்ட கரு வேலுக்குமார் எம் உதயகுமார் மெத்துமா வினாடி பகக்கால.
நன்றி. சபைக்கு தலைமை தாங்க உறுப்பினர் அவர்களே, இலங்கை பொருளாதார நிலையிலிருந்து மீண்டு வருவதற்காக சர்வதேச நாணய நிதியம் 2.9 பில்லியன் அமெரிக்க டாலர் கடனை அங்கீகரித்துள்ளது. இது முதல் தவணையாக 333 மில்லியன் அமெரிக்க டாலர் கிடைக்கப்பட்டுள்ளது. அடுத்த கட்ட தவணைகள் மீளாய்வுகளின் அடிப்படையிலே வழங்கப்படும் என்று சர்வதேச நாணய நிதியம் அறிவித்துள்ளது. இந்த வகையிலே நாட்டிலே டாலர் பற்றாக்குறை ஏற்பட்டு இறக்குமதி தடை மற்றும் பொருட்களின் விலை அதிகரித்த போது நாட்டில் ஒரு பொறுப்புள்ள எதிர்கட்சியாக நாங்கள் எச்சரிக்கை விடுத்தோம். அப்பொழுது இந்த அரசாங்கம் அதற்கு செவிசாய்க்காமல் இருமாப்போடு செயல்பட்டு தொடர்ந்து உள்நாட்டிலே பணம் அச்சிட்டு ரூபாயின் பெறுமதியை வலுவிழக்க செய்து இறுதியிலே உலக நாணய சந்தையிலே 5% பெறுமதி இல்லாத நாணயமாக இலங்கை ரூபாவின் நாணயத்தை மாற்றிய பெருமை இந்த அரசாங்கத்துக்குரியதாக மாறியது. இறுதியிலே அந்த சமயத்திலே நாட்டிலே பொருட்களுக்கு தட்டுப்பாடு ஏற்பட்டு மக்கள் வரிசையில் நின்ற உயோகம் ஒன்று ஏற்பட்டது. அந்த நிலையில பொறுக்க முடியாத மக்கள் முன்னாள் ஜனாதிபதி அவர்களையும் அவரது அணியினரையும் நாட்டை விட்டு விரட்டி அடித்தனர். அதற்கு பிறகு நாட்டிலே ஒரு ஆட்சி மாற்றம் ஏற்பட்டது, ஒரு தலைமைத்துவத்திலே ஒரு மாற்றம் ஏற்பட்டது. அந்த தலைமைத்துவ மாற்றத்தின் பின்பு சர்வதேச நாணய நிதியத்திடம் சென்று ஒரு நீண்ட இழுப்பறிக்கு பின்பு சர்வதேச நாணய நிதியத்தின் உதவிக்கு அங்கீகாரம் கிடைத்தது. குறிப்பாக அந்த சர்வதேச நாணய நிதியத்திடம் உதவி கிடைக்க பெறுவதற்கும் கடன் மறுசீரமைப்பு பெறுவதற்கும் இந்தியா முக்கிய பங்களிப்பு செலுத்தியது என்பதை இந்த உயரிய சந்தர்ப்பத்திலே இந்த உயரிய சபையிலே நான் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். மேலும் சர்வதேச நாணய நிதியத்தை நாடிய அனைத்து நாடுகளும் முழுமையாக மீண்டு வந்ததாக சரித்திரம் இல்லை. குறிப்பாக கிரீஸ், அர்ஜென்டினா போன்ற நாடுகள் இதற்கு உதாரணமாக கொள்ளலாம். ஆனால் அதற்கு இலங்கையும் ஒரு விதிவிலக்கல்ல. மேலும் சர்வதேச நாணய நிதியம் நல்ல நம்பிக்கையுடன் தான் பொருளாதார சீர்திருத்தங்களை முன்வைக்கிறது. ஆனால் மக்கள் மீது அதிக அழுத்தம் கொடுக்காமல் மாற்று திட்டங்களை முன்வைப்பதற்கு அரசாங்கத்திற்கு திறன் இருக்க வேண்டும். ஆனால் இந்த அரசாங்கம் எவ்வித ஆய்வும் செய்யாமல் தொழில்நுட்ப மாற்றங்களுக்கு கூட இணக்கம் தெரிவித்திருக்கிறது ஒரு கவலைக்குரிய விடயமாகும். மேலும் அதனால் நாட்டிலே இனிவரும் காலங்களிலே முன்னெடுக்கப்படும் வரவு செலவு திட்டங்கள் சர்வதேச நாணய நிதியத்தின் நிபந்தனை மற்றும் கட்டுப்பாட்டுடன் மட்டும்தான் தயாரிக்கப்படும். அதே போல எரிபொருள் விலை, மின்சாரம் போன்றவற்றை சர்வதேச நாணய நிதியத்தின் கோரிக்கைக்கு அமையவே அதிகரிக்கப்பட்டது. மேலும் வருமான வரி, பெறுமதி சேர் வரி போன்ற பல வரிகள் சர்வதேச நாணய நிதியத்தின் கட்டாயத்திலே தான் அதிகரிக்கப்பட்டுள்ளது. மேலும் வங்கி வட்டி வீதம் பாரிய அளவு அதிகரிக்கப்பட்டுள்ளது. மேலும் இலங்கை மத்திய வங்கிக்கான சட்டத்தையும் சர்வதேச நாணய நிதியம் உருவாக்கி கொண்டிருக்கிறது. மேலும் வெளிநாட்டு கடன்களை மறுசீரமைப்பு செய்யும் அதே சமயத்திலே உள்நாட்டு கடன்களையும் மறுசீரமைப்பு செய்யும் திட்டத்தை அரசாங்கம் முன்னெடுத்துள்ளது. குறிப்பாக இதனை செயல்படுத்தினால் நாடு பாரிய ஒரு வீழ்ச்சி பாதைக்கு அல்லது சிக்கலுக்கு முகம் கொடுக்க வேண்டிய ஒரு நிலை ஏற்படும் என்று கூறிக்கொள்ள விரும்புகிறேன். மேலும் கடன் மறுசீரமைப்பின் போது இபிஎஃப் இடிஎஃப் நிதி பாதுகாக்கப்பட வேண்டும் என்பதோடு உள்நாட்டு வங்கி வலையமைப்பை நிலையானதாக வைத்திருக்கும் வகையிலே கடன் மறுசீரமைப்பு செய்யப்பட வேண்டும். மேலும் சர்வதேச நாணய நிதியம் கூட இடிஎஃப் இடிஎஃப் நிதி பாதுகாக்கப்பட வேண்டும் என்பதோடு அதாவது உள்ளூர் நிதி நிறுவனங்கள் மிகவும் ஆபத்தான நிலையில் இருப்பதாக சுட்டிக்காட்டியிருக்கிறது. ஆகவே இந்த நிறுவனங்களை பாதுகாக்கும் வேலை திட்டத்தை அரசாங்கம் இதுவரை முன்வைக்கவில்லை என்பதையும் கூறிக்கொள்ள விரும்புகிறேன். மேலும் இலங்கை மின்சார சபை, எரிபொருள் கூட்டுத்தாபனம், போக்குவரத்து மற்றும் விமான சேவைகள் மற்றும் நகர அபிவிருத்தி சபை போன்றவற்றை மறுசீரமைப்பு செய்வதற்கு சர்வதேச நாணய நிதியம் நிபந்தனை விதித்திருக்கிறது. இதற்கும் அரசாங்கம் உடன்பட்டிருக்கிறது. ஆகவே இந்த கடன் மறுசீரமைப்பு மூலமாக நாங்கள் சர்வதேச நாணய நிதி செல்ல வேண்டும் என்ற கோரிக்கை முன்வைத்தோம். இந்த கட்டுப்பாடுகள் மிகவும் பலமான கட்டுப்பாடுகள். நாங்கள் ஏற்கனவே கூறிய போது சர்வதேச நாணய நிதியம் சென்றிருந்தால் குறைவான கட்டுப்பாடுகள் நிறைவேற்றியிருக்கலாம். ஆகவே இந்த கட்டுப்பாடுகள் மூலமாக, இந்த கடன் மறுசீரமைப்பின் மூலமாக இந்த சுமை மக்கள் மீது சுமை அதிகமாக சுமத்தப்பட்டிருக்கிறது. ஆகவே இனிமேலும் இந்த மக்கள் இந்த சுமையை தாங்கிக் கொள்ளக்கூடிய நிலையிலே இல்லை. அது மட்டுமல்லாமல் இந்த அதாவது இந்த மக்களுக்கான நிவாரண இடங்களை கொடுக்க வேண்டிய சூழ்நிலை கட்டுப்பாடு காணப்படுகிறது. குறிப்பாக தற்போது ஆரம்பிக்கப்பட்டுள்ள நிதி நிவாரணம் வழங்கும் திட்டத்திலே குறிப்பாக பெருந்தோட்ட மலைய மக்கள் அதிகமாக உள்வாங்கப்பட வேண்டும் என கேட்டுக்கொள்ள விரும்புகிறேன். இவ்வாறான கடந்த காலங்களில் இவ்வாறான நடவடிக்கைகளை மலைய பெருந்தோட்ட மக்கள் தொடர்ச்சியாக வளமையாக அவர் புறக்கணிக்கப்பட்டு வருகிறார். தற்போது நாட்டில் உள்ள வறுமையிலே அதிகமாக காணப்படும் மலைய பிரதேசங்களிலே தான் தற்போது அங்கு 50% மேல் வறுமை தலைவிரித்து ஆடுகிறது. ஆனால் அந்த நிவாரணம் வழங்கப்படும் போது முற்று முழுதாக அவர் புறக்கணிக்கப்படுகிறார். இந்த நிதி நிவாரணங்களில் சரியாவது அவர்கள் உள்வாங்கப்பட வேண்டும் என்று கேட்டுக்கொள்ள விரும்புவதோடு குறிப்பாக இந்த பொருளாதார வளர்ச்சி மீண்டும் ஏற்பட வேண்டும். கடனாளியாக இருக்க முடியாது, அதிலிருந்து மீண்டு வர வேண்டும். அதற்காக உள்நாட்டு உற்பத்தி, ஏற்றுமதி மற்றும் குறிப்பாக வெளிநாட்டு நேரடி முதலீடு குறித்து நான் அதிக அக்கறை செலுத்த வேண்டும். இருக்கிறோம். அது மட்டும் இல்லாமல் நம்ம நாட்டில் அதிக வருவாய் ஈட்டு தந்த சுற்றுலாத்துறை மற்றும் தேயிலை, ரப்பர் மற்றும் ஆடை தொழில் போன்றவற்றை உற்பத்தி மற்றும் ஏற்றுமதி குறித்து அதிக கவனம் செலுத்த வேண்டும். இதனை செய்யாவிட்டால் மீண்டும் அந்த சர்வதேச நாணய நிதி கடனை பெற்று மேலும் கடனாகுவதை நாங்கள் நிலைமை ஏற்படும். ஆகவே சரியான இந்த சர்வதேச நாணய நிதியத்தின் மூலமாக மக்கள் மீது சுமை அதிகரிக்கப்பட்டிருக்கிறது. ஆகவே அதற்கான ஒரு தீர்வு முன்வைக்கப்படவில்லை. அவர்களால் வருமானம் அதிகரிக்கப்படவில்லை. இதனை கருத்தில் கொள்ள வேண்டுமே தவிர, ஏனென்றால் அரசாங்கம் சர்வதேச நாணய நிதியத்திடம் ஒப்பந்தங்களை கைசாத்தி விட்டு வெறுமனே ஒரு கண்துடைப்புக்காக இந்த சபையில சமர்ப்பித்திருக்கிறது என்று கூறிக்கொள்ள விரும்புகிறேன். ஆகவே தற்போது நாட்டிலே நடைபெறுவது சர்வதேச நாடே நிதியத்தின் ஆட்சியாக தான் தெரிகிறது. ஆகவே இதில் மீண்டு வருவதற்கு நிலையான பொருளாதார
கொள்கையோடு
அரசாங்கம் சரியான பாதையிலே பயணிக்க வேண்டும் என்று நான்
கேட்டுக்கொள்கிறேன். கரு விஜயதாஸ் ராஜபக்ஷ மத்தோ வினாடி திக்கக காலத்தின்
ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම මම අද සඳහන් කරන්න මේ වෙලාව ඉල්ලුවේ මේ වන විට ත්‍රස්ත විරෝධී පනත් ගැටුම් පත්ත සම්බන්ධව විශාල වශයෙන් ජනමතයක් ගොඩනැගමින් තිබෙනවා. මේ ජනතාව මර්ධනය කිරීම සඳහා ඉදිරිපත් කරන පනතක්ය. මේ IMF කොන්දේසි ක්‍රියාත්මක කරනකොට ජනතාව විරුද්ධ වෙන වීමේදී මේක අපි යොදාගන්න මේ ඉඩකඩ තියෙනවායි කියලා. නිසා ගරු සභාපතිතුමනි, මේ පනත ඉතාමත් සද්භාවයෙන් කබීර් හසීම් මහත්මයා ඔබතුමාලා අපි එකට ඉන්න වෙලාවේ 2015 කෙටුම්පත් කරපු පනත, 2018 පාර්ලිමේන්තුවට ගෙනාපු පනත, ඒ තත්ත්වය තවදුරටත් වැඩි දියුණු කරලා තමයි මේ අවස්ථාව ඉදිරිපත් කරලා තියෙන්නේ. ඒක නිසා අපි කිසිදු ආකාරයක ජනතාවට පීඩනයක් ඇති කරනු ලබන පනතක් මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්නේ නැහැ. පාර්ලිමේන්තුවේ අපි නීති හදන්නේ රටේ ජනතාවගේ අවශ්‍යතාවය මත. ඒ පනත මේ වන විට කෙටුම්පත් කරලා තියෙනවා. අපි පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරේ නැහැ. බොහෝ පාර්ශවයන් ඉල්ලීමක් කරා මෙය තවදුරටත් අධ්‍යයනය කරන්න ඌමනයි කියලා. ඒක නිසා මම ප්‍රකාශ කරනවා මේ අවස්ථාවේදී මේ ප්‍රතිත්‍රස්ත පනත පිළිබඳව ඕනෑම යෝජනාවක් අපිට ලිඛිතව ඉදිරිපත් කරන්නත්, ඕනෑම පාර්ශවයකට ඇවිල්ලා අපි මුණ ගැහිලා මේ පිළිබඳව සාකච්ඡා කරන්නත් ඉඩකඩ විවෘත වෙලා තිබෙනවා. මේක අපි හදිසි කරලා ඉදිරිපත් කරන්නෙත් නෑ. ඒක නිසා ඕන තරම් අපි කාලයක් දෙන්නම්, ඕනෑම පාර්ශ්වයකට ඇවිල්ලා මේ පිළිබඳව අපිත් එක්ක සාකච්ඡා කරන්න. ඒ වගේ පුළුල් සාකච්ඡා වට කීපයකින් පස්සේ සියලු දෙනාගේ අදහස් විමසලා අවශ්‍ය සංශෝධනය කිරීමෙන් පසුව තමයි අපි මේ පනත පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්න කියන කාරණේ මම මෙතන මතක් කරනවා. බොහොම ස්තුතියි ඔබතුමාට.
ස්තුතියි. මිනගණ ගරු රොෂාන් රණසිංහ මැතිතුමා විනාඩි 10ක කාලයක් තියෙනවා.
මූලාසන උඩ මන්ත්‍රීතුමනි, ජාත්‍යන්තර මූල්‍ය අර මුදලේ සහයෝගය ලබා ගැනීම සම්බන්ධ විවාදය පැවැත්වෙන වෙලාවේ අපි ඉතිහාසයට ගියොත් 1948 අපි නිදහස ලබලා වසර 75ක් ගතවන විට ආසියාවේ ආර්ථික සහ සමාජීය වශයෙන් දෙවනි තැනට හිටපු අපි ආසියාවේ අවසානයට උඩ දක්වා අපි පල්ලෙහාට වැටුණා. වසර 75ක පාලනයේ වසර 30ක බිහිසුණු ත්‍රස්තවාදයත්, ඒ වගේම 1988-91 කැරැල්ලත්, ඒ වගේම 71 කැරැල්ලත් අපි ආර්ථික වශයෙන් පසුපසට යන්න ප්‍රධාන වශයෙන් බලපෑවා. මේ කාල සීමාව තුළ අපි ගත්ත තීන්දු හරි තීන්දු තිබ්බා වගේම අපි ගත්ත තීන්දු වල වැරදි තීන්දුත් තිබ්බා. ඒ සියල්ලේ ප්‍රතිඵලයක් විදියට බංකොලොත් රාජ්‍යයක් බවට අපි පත් වුණා. අවුරුදු 75ක පාලනයේ සියලුම කුණු ඒ බර ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ පිටින් ගියා. මේක තමයි ඇත්ත කතාව. මේක මම එදත් කියනවා, අදත් කියනවා. අපි දන්නවා ඕනම වෙලේක අපිට පුළුවන් විවේචන කර කර ඉන්න. එහෙම නැතිනම් අඩුපාඩු කතා කර කර ඉන්න. ඊට එහා ගිහින් 225 මේ පාර්ලිමේන්තුව තුළ එකතු වෙලා අපි දකින්නවාද රුවන්ඩාව, ඉතියෝපියාව, වියට්නාමය, මේ වගේ රටවල් වේගයෙන් දියුණු වෙනකොට ඇයි අපිට නව වැඩපිළිවෙලක් තුළ ඉස්සරහට යන්න කටයුතු කරන්න බැරි කිය. එම නැත්තං අදටත් අපි කරන්නේ එහාට මෙහාට ඇඟිල්ල දික් කරගන්නවා, විවේචනයනවා. අපි ඉන්න තත්ත්වය පිළිබඳව මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි දන්නවා එදා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ප්‍රජාතන්ත්‍රවාදී විදියට එතුමාට බාර දුන්න වරම ඉල්ලා අස්වෙලා අග්‍රාමාත්‍යවරයාට වැඩ බැලීමේ ජනාධිපති ධූරයේ වගකීම පවරලා එතුමා අස් වුණා. ඒ අස්වෙච්ච දවසේ ඉඳලා යම් යම් මොන බලපෑම ආවත් ඒ සියල්ල සමතේකට පත් කරගෙන එදා මේ රටේ තිබ්බ තෙල් අර්බුදයේ පෝලිම දින 3-4ක ගෑස් බෝතලේ ගන්න බැරුව හිටපු තැන කිරිපිටි පැකට් එක ගන්න නැතුව ඒ බුහුණ දීපු ප්‍රශ්න විසඳගෙන අද වත්මන් ජනාධිපතිතුමා සහ රජය සාර්ථක ගමනක් මේ මාස 8ක 9ක කාලය තුල ගෙනල්ලා තියෙනවා. එදා මට මතකයි සමගි ජන බලවේගයේ ගරු මන්ත්‍රීවරු දිගින් දිගටම කිව්වේ ඇයි ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට යන්නේ නැත්තේ? ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල සමග ඇයි සාකච්ඡා කරන්නේ නැත්තේ? ඇයි ඉක්මනින් වැඩපිළිවෙලකට යන්නේ? අපි දන්නවා මේ පාර්ලිමේන්තුවේ 225ම එකඟ වෙන කාරණා තියෙනවා. ඒ කාරණා අතර පෞද්ගලික අංශය විශේෂයෙන්ම රාජ්‍ය පෞද්ගලික අංශයේ පුළුල් කිරීම වගේම පාඩු ලබන රාජ්‍ය ආයතන පෞද්ගලීකරණය කිරීමත් ඒ වගේම මේ රටේ සීමිත ප්‍රමාණයක් බදු ගෙවනවා වෙනුවට බදු ගෙවන්න අති විශාල පිරිසක් ඉන්නවා, ඒ අයගේ වගකීම රට වෙනුවෙන් එකත කර ගැනීම, මේ වගේ කාරණා ගොඩක් තියෙනවා. ඒ අතරම අපි සහනාධාර ක්‍රමයට යනවට වඩා අපිට වැදගත් වෙන්නේ පළමුවත් දෙවනුවත් තෙවනුවත් අපේ බුද්ධිය, අපේ ශ්‍රමය, අපේ වචනය, මේ හැම දෙයකින්ම රට ආර්ථික වශයෙන් නැගිටවන්න පුළුවන් තැනට වැඩ කිරීමම තමයි. බුද්ධිය පාවිච්චි කිරීමත්, ශ්‍රමය පාවිච්චි කිරීමත්, ඒ වගේම තමයි අනිත් පැත්තෙන් වචනේනුත් අපිට පුළුවන් මේ රට අපිට දියුණු කරගන්න. ලෝකේ අනිත් රටවල් එක්ක ගත්තහම සංචාර කර්මාන්තය, කෘෂි කර්මාන්තය, සාගරය, ඒ වගේම අපේ භූගෝලීය පිහිටීම, සේවා අංශය, මේ සියල්ලත් එක්ක ගත්තොත් ලෝකේ වේගයෙන් දියුණු කරන්න පුළුවන් රටක් විදියට අපිට තවමත් ඉඩ තියෙනවා. එමනම් අපි එතෙන්ට යන්නේ කොහොමද? දැන් ඩොලර් බිලියන 80කට දේශීය සහ විදේශීය වශයෙන් ණය බරක් තියෙන අපි ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ සහයෝගය, ලෝක බැංකුවේ සහයෝගය, ආසියානු සංවර්ධන බැංකුවේ සහයෝගයක මේ අවුරුදු 2-3 ඇතුළත තවත් ඩොලර් බිලියන 7-8ක් එයි. මේක తాවකාලික හුස්ම හෙලීමක් පමණයි, හුස්ම ගැනීමක් පමණයි. දැන් මෙතනින් එහාට ඉස්සරහට යන්න නම් අපි විධිමත් වැඩපිළිවෙලක් තුල ජාතික ප්‍රතිපත්තිය එක්ක ඉස්සරහට යා යුතුම වෙනවා. ජාතික ප්‍රතිපත්තිය එක්ක ඉස්සරහට යන්න වෙනවා. අපේ අධ්‍යාපනයේ දිගින් දිගටම කඩාවැටලා, ඒ අධ්‍යාපනයේ කඩාවැටීම තුල අපිට දකින්න පුළුවන් රාජ්‍ය සේවයේ වගේම පෞද්ගලික අංශයේ අභියෝග ගණනාවකට මුහුණ දෙනවා. අපි අධ්‍යාපන ක්‍රමයේ තියෙන වැරද්ද නිසා උගතුන් බුද්ධිමතුන්ගේ සහ ප්‍රායෝගික වශයෙන් සාමාන්‍ය දැනීම ඉතා පහළ මට්ටමකට අද රටේ දිගින් දිගටම වැටිගෙන යනවා. මේක තමයි යථාර්ථය. ඒ වගේම තමයි අපි දන්නවා ඊළඟ කාරණේ විදිහට අපි ගත්තොත් ලෝකේ අපේ පිහිටීමත් එක්ක අපි මේ අර්බුදයට මුහුණ දෙන වෙලාවේ 20/22 මයි මාස වෙන විට ලෝකේ රටවල් අතර තියෙන බලකඳ උරු දෙකත් එක්ක අපි ඒකේ තෙරපුමකට ලක් වෙලා හිටියේ.
වර්තමාන රුත විනාඩි දෙක කාලයක්.
ඒ තෙරපුමත් එක්ක අපි බිත්තියට හේතු වෙන වෙලාවල් තියෙනවා. භූගෝලීය දේශපාලනේ අපි දැක්ක සුවිශේෂී කාරණේ තමයි වත්මන් ජනාධිපතිතුමා ඒ බලකඳ උරු දෙකේම සහයෝගය අරගෙන මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ සහයෝගය සහ ණය ප්‍රතිව්‍යුහගත කිරීම කඩිනම් කිරීමට කටයුතු කරන්න ඇත්තටම හැකියාව ලැබුණේ එතුමා මේ ජාත්‍යන්තර වශයෙන් මේ රටවල් එක්ක ගොඩනගාගත්ත සම්බන්ධතාවයේ සහ එහි දක්ෂතාවයේ මතයි කියන එක විශේෂයෙන් අපි සිහිපත් කරනවා. මෙතනදී ඉන්දියාව, චීනය, ඒ වගේම ඇමරිකා එක්සත් ජනපදයේ, යුරෝපය, අනිත් පැත්තෙන් ජපාන් මේ ඔක්කොම එක මතයකට ගෙනල්ලා ජාත්‍යන්තරයේ සහයෝගය අරගන්න ලැබීම සුවිශේෂී කාරණයක් විදිහට අපි දකිමු. අපි බංකොලොත් රටක් බවට පත් වෙලා මාස 9ක් යන විට බංකොලොත් භාවයෙන් මුදව ගන්න ලැබීම එක පැත්තකින් හොඳ කාරණයක්. හැබැයි කවදාවත් අපිට ණය අරගත්තයි කියලා එකෙන් සතුටු වෙන්න බෑ. තවත් ණය එකතු වෙනවා මිසක් තවත් මේ රට ආර්ථික වශයෙන් ඉදිරියටත් අපිට පීඩනයක් තියෙනවා මිසක් රටේ වැඩ කරන වැඩපිළිවෙලක් ඉදිරියට ගෙනල්ලා ආර්ථිකය දියුණු කරන්න අපිට තියෙන සෑම පහසුකම්ම පාවිච්චි කළා. විශේෂයෙන්ම අපි ගන්න ප්‍රතිපත්තිමය තීන්දු ගල් යුගයේ විදියට හිතන්නේ නැතුව ලෝකේ යන්නේ කොයි විදියටද බලලා අලුතෙන් හිතලා තීන්දු ගන්නවා වගේම
එමුතුමා කාලය අවසානයි
මට විනාඩියක් දෙන්න අලුතෙන් හිතනවා වගේම විශේෂයෙන්ම රාජ්‍ය පරිපාලනයේ සහයෝගය අවශ්‍ය වෙනවා මේ තීන්දු ක්‍රියාත්මක කිරීම සඳහා අවශ්‍ය පසුබිම ගොඩනගන්න. අන්න ඒක තමයි ඉතා වැදගත් වෙන්නේ. අපි දන්නවා සමහරක් ව්‍යාපෘති කරන්න ගියපුවාම ඉතිහාසයේ ඉඳලම කවුද ආණ්ඩුවේ හිටියේ විපක්ෂයේ විරුද්ධ වෙනවා. ඒක කොයි පක්ෂද කියන එක අදාළ නැහැ. මේක හරි වැරදි මේ වෙනස් විය යුතුයි. මේ වෙනස් විය යුතුයි. දැන් අද අපි කතා කරා VOE ව්‍යාපෘති ආරම්භ කිරීම සම්බන්ධයෙන් විපක්ෂයේ ගරු මන්ත්‍රීතුමාලා අපේ කබීර් හෂීම් මැතිතුමත් එහෙ ඇවිල්ලා එතුමාගේ අදහස් ටික පළ කළා සහයෝගය දක්වා මෙයයි වෙන්න ඕන. මේ ව්‍යාපෘති අපි ආරම්භ කරන්න ඕන හොඳ ව්‍යාපෘතියක් කියලා. අපි වැඩ ටික කෙරෙනවා නම් දූෂණයෙන් තොරව මේ රට ඉදිරියට ගෙනියන්න පුළුවන් එක ප්‍රතිපත්තියකට ඇවිල්ලා ජනාධිපතිතුමා කිව්වා ප්‍රබලම දූෂණ විරෝධී පනත ගේනවායි කියලා ඒ ගෙනල්ලා අපි මේ රට ඉදිරියට ගෙනියන්න නිසි ක්‍රමවේදයක් ඇතුලේ ජාතික ප්‍රතිපත්ති අධ්‍යාපන ප්‍රතිපත්ති අත්‍යවශ්‍යයි. ඒ වගේම කෘෂිකර්ම ප්‍රතිපත්ති අත්‍යවශ්‍යයි. ඒ වගේම කාර්මික ප්‍රතිපත්ති අත්‍යවශ්‍යයි. ආර්ථික ප්‍රතිපත්ති අත්‍යවශ්‍යයි. ආණ්ඩු මාරු වෙනකොට වෙනස් නොවන එකම ප්‍රතිපත්තියක් තුල රට ඉදිරියට ගෙනියන්න කටයුතු කරොත් පමණයි අපිට නැවත නැගී ඉන්න පුළුවන් කියන එක විශේෂයෙන් අපි සිහිපත් කරමින් මේ රට ආර්ථික වශයෙන් සහ සමාජීය වශයෙන් පැහැදිලිව දියුණු කරන්න පුළුවන් වෙලා තියෙද්දී අපි තවදුරටත් මේ අපායක ජීවත් විය යුතු නැහැයි කියන එක විශේෂයෙන් සිහිපත් කරමින් මේ අපේ මව්බිම සුරපුරයක් කරන්න අපි සියලු දෙනා එකතු වෙලා කටයුතු කරමුයි කියමින් මගේ අදහස් දැක්වීම හමාර කරනවා. බොහොම ස්තුතියි.
ස්තුතියි මිලන ගරු උදයන කිරිනකොට මෙතුමා විනාඩි 5ක කාලය
බොහොමත්ම ස්තුතියි. ඇත්තටම මේ රටේ වැරදිච්ච දෙයක් තමයි කරන්න තියෙන දේ කළ යුතු වෙලාවට නොකිරීම. ඒ හින්දා තමයි අපිට IMF යන්න පරක්කු වුණේ. ඒ හින්දා තමයි අන්තිමට IMF එක කියන දේවල් වලට කැමැත්ත ප්‍රකාශ කළා. නැවතත් මේ පාර්ලිමේන්තු IMF ගිවිසුම කාර්යමණ්ඩල ගිවිසුම ඉල්ලපු අවස්ථාවේ ලබා නොදී මාස 6කට 7කට කලින් අදගෙනල්ලා අනවශ්‍ය විදිහට කාලය වැය කරමින් විවාද කරන්නේ. දැන් මේක මාස 6කට කලින් ගෙනාවනම් මේ විවාදය ඉතාම පරිපූර්ණ, වැදගත්, ප්‍රතිඵලදායි සංවාදයක් බවට පත් වෙන්නට ඉඩ තිබ්බා. අපි දන්නවා පහුගිය අවුරුද්දේ ආර්ථික අර්බුදයක් තිබ්බා, ජනතාව පීඩාවට පත් වුණා. මේ සියල්ලම සත්‍ය කරුණු. ඒ වගේම අපි දන්නවා එයින් පරිබාහිරව අද බලනකොට සාපේක්ෂව ජනතාවට යම්කිසි සහනයක් ලැබිලා තියෙනවා. ඒ වගේම ඒ සහනය අර අපායේ ඉන්ටර්වල් එකක්ද නැද්ද කියන එක තේරුම් ගැනීමේ වගකීම මම හිතන්නේ මේ පාර්ලිමේන්තු ඉන්න සබුද්ධික අපේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට හැකියාවක් තියෙනවා තේරුම් ගන්න. මේ IMF ගිවිසුම සාකච්ඡා කරනකොට, එහි සම්බැදී ලේඛන බලනකොට, ඒ වගේ මේ කොන්දේසි සහ ක්‍රියාමාර්ග බලනකොට අපිට අනාගතයේ සුභවාදීව දකින්න පුළුවන්ද කියන එක සම්බන්ධයෙන් ලොකු ගැටලුවක් මතුවෙනවා. ඒකින්ද මම හිතන්නේ අර සිදුහත් කුමාරයාට බලන්නට ආපු අසිත තවුසා හැසිරුණ ආකාරයට තමයි අපිට හැසිරෙන්නට වෙන්නේ. පහුගිය අවුරුද්දේ වැඩි යම්කිසි සහනයක් තියෙන හින්දා hina වෙන්නටත්, මින් ඉදිරියට තියෙන අර්බුදකාරී තත්ත්වය දැකලා අඬන්නටත්. එහෙනම් මම හිතන්නේ අපි මේ ගැන වැඩි වැඩියෙන් කතා කිරීම ජනතාවට දැනුවත් කිරීම සඳහා විශාල වැදගත්කමක් වෙනවා. ඒ වගේම හෙට දවසේ ජනතාවට පීඩාවටපත් වෙන්නේ කොහොමද? ඔවුන්ගේ රැකියා සුරක්ෂිතතාවයට බලපාන්නේ කොහොමද? ඔවුන්ගේ තැන්පතු වලට, ඔවුන්ගේ EPF, ETF ඒ අරමුදල් වලට මොනවද වෙන්නේ කියන එක සම්බන්ධයෙන් ජනතාව සතුව නිසි දැනුමක් අවබෝධයක් තිබිය යුතුයි. ඒක තමයි මම හිතන්නේ විපක්ෂයේ කාර්යභාරය විදිහට සියලු දෙනා කරන්නේ. හැබැයි අපි මේ IMF එකෙන් ගන්න ඩොලර් බිලියන 2.9ක ප්‍රමාණයත්, ඒ වගේම එක්ස්ප්‍රෙස් ප්‍රේල් නෞකාවෙන් ලබා ගන්න තියෙන අපි ගණනය කරලා තියෙන බිලියන 6.4ක ප්‍රමාණය පිළිබඳවත් ගැටලුවක් මතුවලා තියෙනවා. මොකද රටේ ලොකු සංවාදයක් තියෙනවා මේ එක්ස්ප්‍රෙස් ප්‍රේල් නඩුව සම්බන්ධයෙන් කොහෙද නෛතික කටයුතු ආරම්භ කරන්න කියන එක. මේ සම්බන්ධයෙන් මේ විද්වත් කමිටුව පත් කරලා තිබ්බයි, විද්වත් කමිටුව නීතිපතිවරයාත් සමග එකඟ වුණා කියන ව්‍යාජයක් පාර්ලිමේන්තුවට ආවා. නමුත් ඒ කමිටුවෙන් විමසනකොට අපිට දැනගන්න ලැබෙනවා ඔවුන් කිසිදු එකඟතාවයක් සිංගප්පූරුවේ නඩු පැවරීමට දීලා නැහැ කියලා. ඒ වගේම මේ නෞකා අනතුරු වලදී ලිමිටේෂන් ඉන්ටර්නැෂනල් ලිමිටේෂන් ෆන්ඩ් එකක් ක්‍රියේට් කරන්න නඩුවක් ගිහිලා තියෙනවා ලන්ඩනේ. ඒ ගියපු ෆන්ඩ් එක තුල ඔවුන් ස්පෙෂල් ඩ්‍රෝවිං රයිට්ස් විදිහට XDR කරන්සි වලින් මිලියන 19.5ක ෆන්ඩ් එකක් තමයි හදලා තියෙන්නේ. මේ සම්බන්ධයෙන් අධිකරණයට ගිහිල්ලා ශ්‍රී ලංකාව වෙනුවෙන් කරුණු කියන්නට පහුගිය සුමානේ වෙනකන් තීන්දුවක් කරන් තිබ්බේ නැහැ. පහුගිය සුමානේ තමයි කැබිනට් තීන්දුවක් ගන්නේ ලන්ඩනේ ගිහිලා මේ නඩුවට පෙනී ඉන්න. ඒ වගේම මේ අතර ඩොලර් බිලියන 4.5ක නීතිඥ ගාස්තුවක් යොදාගෙන ඒකත් ණයට අරගෙන සිංගප්පූරුවේ නඩු පවරන්නට වෙලා තියෙනවා. මේ ඩොලර් බිලියන 4.5 ඒ නඩු පැවරීමේ ගාස්තුවේ නීතිඥ සමාගමේ ගාස්තුව පමණක් බවට තමයි අපි දැනගන්න ලැබිලා තියෙන්නේ. හැබැයි මේ සඳහා සාක්ෂිකාරව ගෙනියන්න ඔවුන්ගේ ලොජිස්ටික් මේ සියලු දේවල් සඳහා නැවතත් ලංකාවේ විදේශ විනිමය අපි හොයන්න වෙලා තියෙනවා. මේ විදේශ විනිමය අර්බුදයක තියෙන අවස්ථාව. ඒ වගේම අපි ඉන්ටර්නැෂනල් ලිමිටේෂන් අස්සම් කරලා නැති රාජ්‍ය. හැබැයි සිංගප්පූරුවත් එංගලන්තයත් මේ රටවල් දෙකම මේ ලිමිටේෂන් කන්වෙන්ෂන් එකට අස්සම් කරලා තියෙනවා. ලංකාවේ නඩු පැවරුවා නම් ලංකාවේ අපිට ওই ඩොලර් බිලියන 6.4 හෝ එයින් පරිභාරය වැඩි මුදලක් ලබා ගැනීම සඳහා ප්‍රයත්නයක් ලැබීමේ අවස්ථාව තිබෙනවා. හැබැයි අර ක්‍රියේට් කරලා තියෙන SDR 19.5 මිලියන ප්‍රමාණය ඩොලර් වලට කන්වර්ට් කරපුවාම අදට තියෙන්නේ ඩොලර් මිලියන 26.3යි. මේ ඩොලර් මිලියන 26.3 තුල තමයි අපිට වන්දි ගන්න වෙන්නේ. ඒ ඩොලර් මිලියන 26.3 කියන්නේ සියලුම දීවිරයන්ට ගෙවලා වෙනත් බහාලුම් අයිතිකරුවන්ට ගෙවලා මේ සියල්ලටම තමයි මේ ෆන්ඩ් එක ක්‍රියේට් කරලා තියෙන්නේ. එහෙනම් මම හිතන්නේ ලංකාව තුල නඩු පවර්ලා මේ ලංකාවේ IMF එකෙන් ගන්න මුදල් වගේ දෙගුණයකටත් වැඩි මුදලක් ලබා ගැනීමේ හැකියාව තිබෙද්දී මම දන්නේ මොන හේතුවක් නිසාද මේ සිංගප්පූරුවට ගිහිලා මේ නඩුව පවරන්න උත්සාහ කරන්නේ කියලා. මේ සඳහා මම හිතන්නේ අනාගතයේ වග කියන්නට සිදු වේවි. මොකද මේ රටේ ජනතාවගේ කිසිදු සතයක් වියදම් නොකර වෙච්ච හානියට ලැබෙන වන්දියක් පොලියක් ගෙවන්නට නැහැ. ගෙවීමේ ක්‍රමවේදයක් කොන්දේසි කිසිවක් නැතිව ලබා ගන්න තියෙන්නේ අපි විසින්ම විනාශ කරනවාද කියන එක. එතන මේවා යටපත් කරන්නට වෙනත් චෝදනා මේවා යටපත්
අවසන් කරන්න
කරන්නට බැරි චෝදනා ඉදිරිපත් කරමින් මේ රටේ කරන මේ විගණන මොකද්ද කියන එක සම්බන්ධයෙන් අපිට ප්‍රශ්නයක් තියෙනවා. එහෙනම් මම හිතන්නේ තව විනාඩියක් දෙන්න කරුණා කරලා
අවසන් කරන වෙලාව අවසන්.
මේ රටේ ඔය අතේ රෝල් දේශපාලනය තුල ප්‍රධාන කරුණු යටපත් කරලා වෙනත් යටිමඩු ගහන්න වෙනත් කුමන්ත්‍රණ ක්‍රියාත්මක කරන්න යන වැඩපිළිවෙලේ කොටසක්ද කියන සැකය අපිට තියෙනවා බව කියමින් අද මේ IMF ගිවිසුම සම්බන්ධයෙන් අපේ ස්ථාවරය ඒට විරුද්ධව ඡන්දය ප්‍රකාශ කරන බව කියමින් නවතිනවා බොහොමත්ම ස්තුතියි.